Itu urvaram rupam jyotih parasya dhimahi yannah satye na dipayet. Om tat sav itu urvaram rupam jyotih parasya dhimahi yannah satye na dipayet. Om namo bhagavate shri aravindai. Om namo bhagavate shri aravindai. Om namo bhagavate shri aravindai. चालू करते हैं। तारीख 28/1/2012, जूनी एडिशन, पान नंबर 73-74, नवी एडिशन, पान नंबर 63-64-65। अपने पुरुष अने प्रकृति, शिव अने शक्ति, एनी एना संबंधों अने एमनो जे सहयोग छे एनी चर्चा करिए छे। કારણ કે આ આખું સર્જન છે એ એમના કોમ્યુનિયન એમની સહયોગ દ્વારા જ નિર્માણ થયેલું છે। છેલ્લા 2-3 વખતથી આ ચર્ચા ચાલે છે અને એમાં પ્રભુ એટલા બધા સૂક્ષ્મતામાં આપણને લઈ જાય છે। એને કારણે ગયે વખતે ઘણાને એમ લાગ્યું હતું કે થોડું અઘરું છે, સમજાતું નથી, બહુ એબસ્ટ્રેક્ટ છે। તો ગયે વખતે જે આપણે ચર્ચા કરી હતી એ બહુ જ ટૂંકમાં 5-7 મિનિટમાં હું તમને થોડુંક એમાંથી આટલું સમજાય તો બસ છે એટલું હું તમને કહી દઉં છું ગયે વખતે। હવે આમાં એક બીજું પ્રશ્ન છે કે જે બે ટર્મિનોલોજી આવે છે, શિવ અને શક્તિના સંબંધો અને પુરુષ અને પ્રકૃતિના સંબંધો, જે આના ટ્રાન્સલેશનો જે મારી પાસે છે પૂજાલાલભાઈના, અંબુભાઈના, એમાં બધા આખા પ્રકરણ માટે પુરુષ અને પ્રકૃતિ એ જ ટર્મ્સ વપરાય છે। પરંતુ ખરેખર કેટલીક જે વાત છે એમની એ વૈશ્વિક ભૂમિકા એ શિવ શક્તિના સંબંધોની છે અને કેટલીક આ મેટરના નામરૂપના જગતમાં પુરુષ પ્રકૃતિની છે, એમાં થોડોક ફેર હોય છે। એટલે હું એ બંનેને ક્યારેક લોર્ડ પુરુષ પ્રકૃતિના સંબંધોની વાત કરે છે, ક્યારેક વૈશ્વિક ભૂમિકા ઉપર શિવ શક્તિની વાત કરે છે। એટલે હું એ જ્યારે વૈશ્વિક ભૂમિકા ઉપર વાત ચાલે છે ત્યારે હું શિવને શક્તિની વાત કરું છું। એ જ વસ્તુ આપણા આ જગતમાં નામરૂપના જગતમાં એ જ લીલા પુરુષ અને પ્રકૃતિ, એનું અંગ્રેજી સોલ અને નેચર, ગુજરાતીમાં પુરુષ અને પ્રકૃતિ દ્વારા થઈ રહી છે। જો ચેતના એક જ છે, ચેતના બે છે જ નહીં, શિવ અને શક્તિ, એ દિવ્ય છે, બંને ડિવાઇન છે અને વૈશ્વિક ભૂમિકા ઉપર એ બંને સાથે રહીને આ સર્જન કરે છે। પણ જ્યારે શિવ અને શક્તિ આ અજ્ઞાનમય પ્રકૃતિ મેટરની જે છે, મન પ્રાણ મેટરની બનેલી, એમાં જ્યારે અવતરણ કરીને કાર્ય કરે છે ત્યારે એ અજ્ઞાનમય પ્રકૃતિને કારણે એમનું મૂળ સ્વરૂપ છે એ થોડુંક ઢંકાઈ જાય છે, સીમિત થઈ જાય છે, જડતાથી, તમસથી, મનની મર્યાદિત ચેતનાથી એ ઢંકાઈ જાય છે। એટલે જે શિવ છે વૈશ્વિક ભૂમિકા ઉપર, ડિવાઇન છે, એ અહીંયા જીવ બની જાય છે, એ અહીં સોલ રૂપે અવતરણ કરે છે। આપણે સોલની કેટલી વાર ચર્ચા કરી છે કે પરમાત્મા સોલ રૂપે દરેક નામ રૂપમાં રહેલો છે, પુરુષ રૂપે, સોલ રૂપે। તો એ સોલ શું છે? એ સોલ શિવનો જ એક અંશ છે, પણ અહીંયા આવીને એ અંશ આ જ્યારે મેટરના જગતમાં આવે છે ત્યારે એ પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી જાય છે અને એ એટલો બધો મેટર સાથે એનું તાદાત્મ્ય થઈ જાય છે, ખાસ કરીને દેહ સાથે, કે એ પોતાને મૂળ જે છે અમર આત્માનો અંશ છે ભૂલીને પોતાને આ દેહ સમજે છે, દેહ ભાવમાં એ જડાઈ જાય છે, એને કારણે એ જીવ જીવ રૂપે પછી કાર્ય કરે છે. એ છે તો શિવનો જ અંશ, સોલ અમર આત્માનો અંશ છે, પણ એ પોતે અહીંયા જીવ રૂપે કાર્ય કરે છે, પ્રકૃતિ પુરુષ રૂપે. અને જે શક્તિ છે શિવ અને શક્તિ પાર્વતી, એ પરા પ્રકૃતિ છે, દિવ્ય પ્રકૃતિ છે. વૈશ્વિક ભૂમિકા ઉપર એ બંને કાર્ય કરી રહ્યા છે, નિર્માણનું દિવ્ય પ્રકૃતિ છે. પણ એ જ પ્રકૃતિ જ્યારે અહીં કામ કરે છે મેટરના જગતમાં નામ રૂપની અંદર, એટલે કે એ પ્રકૃતિ એટલે દેહ મન ને પ્રાણ એની બનેલી જ, ત્યારે એ અપરા પ્રકૃતિ અજ્ઞાનમય પ્રકૃતિ બની જાય છે. જે ઉર્ધ્વમાં વૈશ્વિક ભૂમિકા ઉપર દિવ્ય પ્રકૃતિ અને ડિવાઇન છે, એ અહીંયા જીવ અને અજ્ઞાનમય પ્રકૃતિ, સોલ અને નેચર, પુરુષ અને પ્રકૃતિ રૂપે કામ કરે છે. છે એક જ, મૂળમાં એ બંને બધું એક જ છે, પણ જુદી જુદી ભૂમિકા ઉપર એમનું કાર્ય જુદી જુદી સમતુલામાં રહીને કાર્ય કરે છે. જો જેવી રીતે વરાળ છે, પાણી છે અને બરફ છે, બધું તાત્વિક રીતે એક જ છે, પણ એ વરાળમાં ખૂબ ઉષ્ણતામાન હોય ત્યારે એ વરાળ છે, ખૂબ ગરમી છે. જ્યારે એ વરાળ ધીમે 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 ઠંડી પડવા માંડે તો એ પાણી બને છે, વાદળનું પાણી બની જાય છે. અને એને હજી વધારે ઠંડુ કરો પાણીને, ઠંડુ કરતા 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 અમુક ટેમ્પરેચર આવે તો એ જ બરફ બની જાય છે. તાત્વિક રીતે વરાળ, પાણી અને બરફ બધું એક જ છે, પણ જુદી જુદી ગરમીને કારણે એનું ફોર્મ, બાહ્ય રૂપ બદલાઈ જાય છે. તો એવી રીતે જે આ વૈશ્વિક શક્તિ છે, પરા પ્રકૃતિ છે, એ દિવ્ય છે, પણ એ જ્યારે પોતાના સોર્સથી નીચે અવતરણ કરે છે, એમ એમ જેમ જેમ એ પોતાના સોર્સથી દૂર આવતી જાય છે, એમ એનો પ્રકાશ, એની જે ઉષ્ણતા, એ બધું ઓછું થતું જાય છે. અને જેમ જેમ પ્રકાશ ઓછો થતો જાય છે, તેમ તેમ એ ધીમે 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 આ જે 14 લોક છે એમાંથી કરતા 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 એ જ્યારે સાવ નીચે આવે છે, ત્યારે એ જ શક્તિ છે, દિવ્ય શક્તિ છે, પ્રકાશ ચૈતન્ય સ્વરૂપ છે, એ મેટર બની જાય છે. એ ઘન, એ જે વરાળ છે એ બરફ થઈ ગઈ, અને એ મેટર એટલું બધું ઘન છે, સઘન છે, એ જડ છે, તમસ છે, નર્યું, એમાં પ્રકાશ પેલો જે થોડોક પણ રહ્યો હોય છે એ પણ ઢંકાઈ જાય છે. એટલે એ જ દિવ્ય પ્રકૃતિ અહીંયા અજ્ઞાનમય પ્રકૃતિ બની જાય છે, પરા પ્રકૃતિ અહીં અપરા પ્રકૃતિ બની જાય છે. એટલે આ આખા પ્રકરણમાં કેટલીક વાર હું શિવ શક્તિ એ શબ્દ વાપરું છું, એ વૈશ્વિક ભૂમિકા ઉપર કાર્ય કરતી દિવ્ય ચેતના છે, અને જ્યારે પુરુષ અને પ્રકૃતિ, સોલ અને નેચરની હું વાત કરું છું, ત્યારે એ અજ્ઞાનમય પ્રકૃતિમાં એનું જે ઢંકાઈ ગયેલું સ્વરૂપ છે એની વાત કરું છું. એ બંનેનું શ્રી અરવિંદે જુદી જુદી રીતે આખું વર્ણન કર્યું છે, એના અમુક કાર્યોમાં પણ ફેર પડે છે, એટલા માટે હું એ ભેદ કરું છું, એટલે તમને કન્ફ્યુઝન ન થાય એટલા માટે હું આ વાત કરી દીધી મેં, કે આ રીતે તમે એને સમજો. હવે આજે ગયે વખતે આપણે જે વાત કરી એના થોડાક મુદ્દા હું કહી દઉં, કે જે કહે છે કે પ્રભુ કહે છે કે ધીસ ઇઝ ધ નોટ ધેટ ટાઈઝ ટુગેધર ધ સ્ટાર્સ. આ શિવ અને શક્તિ છે એ જ આખા બ્રહ્માંડનું નિર્માણ કરે છે, સર્જન કરે છે. તો એ શિવ અને શક્તિ એટલે કે અસ્તિત્વ અને એની ચેતના, એ ચેતના એક જ છે. આ એના બે આસ્પેક્ટ છે, એક આસ્પેક્ટ થી જોઈએ તો એ અસ્તિત્વ છે, બીજા આસ્પેક્ટ થી જોઈએ તો એ ચેતના છે. જેમ એક રૂપિયાનો સિક્કો હોય તો એની એક બાજુ કંઈક એકડો કે બગડો કોતરેલો હોય, બીજી બાજુ કંઈક ડિઝાઇન હોય છે, છે એક જ, પણ એના બે આસ્પેક્ટ છે, બે બાજુ છે. એવી રીતે આ એક જ સિક્કાની બે બાજુ છે, અસ્તિત્વ અને એની ચેતના, અથવા તો શિવ અને શક્તિ, જે રીતે તમે કહો એ રીતે, એ બંને એક જ છે. મેં ઘણી વાર કહ્યું છે કે જેમ ચંદ્ર અને એની ચાંદની એક છે, જળ અને એની શીતળતા એક જ છે, સૂર્ય અને એનો પ્રકાશ એક જ છે, એવી રીતે આ શિવ અને શક્તિ તાત્વિક રીતે એક છે, પણ આ સર્જનના કાર્ય માટે એ બે બને છે, એ બે રીતે કાર્ય કરે છે, બે બને છે એમ પણ નહીં, બે રીતે કાર્ય કરે છે, એ બે પોઈઝમાં કામ કરે છે, અને એને કારણે આખું સર્જન શક્ય બને છે. હવે એ જે બે રીતે, બે સમતુલામાં રહીને કામ કરે છે, ત્યારે જે શક્તિ છે એ આખા સર્જનને ગતિમાન કરે છે, ગતિ આપે છે. આટલા બધા સર્જનમાં તારા નક્ષત્રો ગ્રહો જે ઘૂમી રહ્યા છે એને ગતિ આપનાર શક્તિ છે. પણ એ આટલી બધી ગતિ હોવા છતાં એ કેમ બધા વિખરાઈ જતા નથી કે એકબીજાની સાથે ભટકાઈ જતા નથી? તો કે એને એકત્રિત રાખનાર છે એ અસ્તિત્વ છે, શિવ છે, એ આધાર આપે છે. એટલે આ સર્જન આટલું ગતિમાન હોવા છતાં એ ટકી રહ્યું છે. This is the knot that ties together the stars. એક ગતિ આપે છે, એક સ્થિતિ. સ્થિતિ અને ગતિ એ બંને સર્જનમાં એક સાથે રહેલા છે એમ કવિ કહેવા માંગે છે. ગતિ સ્થિતિના આધાર ઉપર જ ગતિ હોય. જેવી રીતે નૃત્ય કરનારને સ્ટેજ હોવું જોઈએ, સ્ટેજ સ્થિર હોવું જોઈએ તો જ એ નૃત્ય કરી શકે. એવી રીતે આ શિવની ચેતના છે એ સ્થિર રહીને આધાર આપે છે અને એના ઉપર શક્તિ ગતિ દ્વારા આખું સર્જન કરે છે અને ગતિમાન બનાવે છે. આ રીતે શિવ અને શક્તિ વૈશ્વિક ભૂમિકા ઉપર આખા સર્જનનું નિર્માણ કરી રહ્યા છે અને એનું સંચાલન કરી રહ્યા છે. આ એક મુદ્દો. હવે આના માટે કહે છે કે એક પછી કહે છે કે હેપી હી હિઝ સોલ સાયલન્ટ સપોર્ટ્સ ધ વર્લ્ડ એન્ડ હર ના હિઝ બ્રેસ્ટ હી ઓફર્સ ફોર અર કોસ્મિક ડાન્સ ઓફ વિચ અવર લાઈવ્સ આર ધ ક્વિયરિંગ થિયેટર. હવે આ કાર્ય માટે શિવ છે કે છે કે એ શક્તિને એના કાર્ય માટે પોતાની આખી સત્તા, પોતાની આખું જીવન અર્પણ કરી દે છે. પોતાનો દેહ જે સ્થિર છે, અચલ છે, એ સ્થિર દેહ શક્તિને અર્પણ કરી દે છે. એ એનો પરમ પ્રેમ છે શક્તિ માટેનો, એ અર્પણ કરી, એમાં જે કંઈ છે એના બધો જ વિલ, એના પાવર, એનું બધું બધું જ એ અર્પણ કરી દે છે. અને શક્તિનું જે કાર્ય છે એમાં પ્રચંડ ઉર્જા છે, વેગ છે. આટલી બધી ક્રિએટિવ એનર્જીસ ભેગી થઈને આ સર્જન કરે છે, એનો વેગ કેટલો હોય, એમાંથી પ્રચંડ સ્ફોટ થાય છે ઉર્જાના. તો એ વેગ, એ ગતિને ધારણ કરવું પડે એને માટે શિવ પોતાનો આધાર આપે છે, પોતાના દેહનો. અને શિવના દેહ ઉપર પાર્વતીના ચરણ ચાલે છે. એના એ દેહના એ શિવ છે પાર્વતીની ના જે સર્જનાત્મક ગતિને અને આખા જગતને આધાર આપી રહ્યા છે. માટે એ બંને આ રીતે એ બંને સાથે મળીને આ જગતનું સર્જન કરે છે. હવે એમ કે છે અને પછી કેટલું કે છે કે શિવ છે એ માત્ર આધાર આપે છે, એ ક્યાંય સક્રિય બહુ થતા નથી, એ પડદા પાછળ રહે છે. આ બધી વાત આગળ આપણે આવી ગઈ છે, પડદા પાછળ રહે છે. આ વૈશ્વિક નાટકના રંગમંચ ઉપર આવતા જ નથી, એ પડદા પાછળ રહીને આધાર આપે છે. અને શક્તિ છે એ પોતાના ઈચ્છા પ્રમાણે, પોતાના સંકલ્પ પ્રમાણે બધું કાર્ય કરે છે સર્જનનું. આખું સર્જનનું સંચાલન સંકલ્પ શિવનો, એની પાછળ સર્જન પાછળ. પણ આ સર્જનનું સંચાલન કેવી રીતે કરવું એની વ્યવસ્થા, કોસ્મિક મેનેજમેન્ટ, એ બધું શક્તિને સોંપે છે. એ પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાની રીતે, પોતાની ગતિથી આ આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે. એ એક બીજો મુદ્દો છે. અને શિવ માત્ર એને પાછળ, પડદા પાછળ રહીને આધાર આપે છે અને સાક્ષી ભાવે જોયા કરે છે. સાક્ષી ભાવે જુએ છે એટલે એનો અર્થ નથી કે આ આ સર્જનથી એ વિમુખ થઈ ગયા છે. એની દ્રષ્ટિ હંમેશા એના ઉપર હોય છે, શક્તિના કાર્ય ઉપર. અને શક્તિ જે કાંઈ કાર્ય કરે એ એના એની નજર નીચેથી પસાર થાય છે અને એમાં શિવ એને સંમતિ આપે છે. પણ એ સિવાય પોતે કાંઈ કરતા નથી. આટલું ક્લિયર. પછી કહે છે કે શિવ અને શક્તિ એ સાથે મળીને જ કાર્ય કરે છે. તો શિવે બધું કામ શક્તિને સોંપ્યું આ સંચાલનનું, એટલે એ શક્તિ જે કાંઈ કરે એમાં શિવ એની સાથે રહે છે. એ ક્યાંય પોતાનો સંકલ્પ, પોતાની ઈચ્છા વચ્ચે લાવતા જ નથી. શક્તિ જે કરે એમાં એમનું યસ હોય છે, કન્સેન્ટ હોય છે. કે છે કે કોઈ વાર એ દ્રષ્ટા તરીકે રહે છે, કોઈ વાર એના પાર્ટનર તરીકે રહે છે, કોઈ વાર એના કમ્પેનિયન તરીકે રહે છે, કોઈ વાર ક્ષુદ્ર પ્રાણીની જેમ એના ગતિમાં વહી જાય છે, પણ એની સાથે રહે છે. આ એને જે સ્વીકાર્યું છે કે હું તમારી સાથે છું, એને એ બરાબર પાલન કરે છે. તો કે છે કે આજે આખું શક્તિએ જે સર્જન કર્યું એ દ્વૈતનું જગત છે, તો એમાં એને દ્રષ્ટા ભાવે જોયા કરે છે. જીવન હોય કે મૃત્યુ હોય કે સર્જન હોય કે વિસર્જન હોય, એને જોયા કરે છે દ્રષ્ટા ભાવે. શક્તિના જે કઈ એ પાર્ટનર ઇન હર ઇવિલ એન્ડ ગુડ, એ જે કઈ શુભ અશુભ સારું નરસું શ્રેય પ્રેય જે કરે, જન્મ મૃત્યુ એમાં એને પાર્ટનર, એનો ભાગીદાર રહે છે, બરાબર એની સાથે રહે છે. He has consented to her passionate ways. એની પ્રકૃતિની અનેક પ્રક્રિયાઓ ચિત્ર વિચિત્ર હોય છે. આપણે જો કોઈ પણ વિજ્ઞાનમાં ઊંડા ઉતરીએ, ભૌતિક શાસ્ત્રમાં કે રસાયણ શાસ્ત્રમાં કે જીવ વિજ્ઞાનમાં, ખબર પડે વિચિત્ર પ્રક્રિયા હોય છે. એમાં પણ એ એની સાથે એને સંમતિ આપે છે. અને કે છે કે કેટલાક તો પ્રકૃતિના એવા બધા ફોર્સિસ પરિબળો હોય તો એમાં એ જાણે ક્ષુદ્ર જીવ હોય એમ અંદર વહી જાય, પણ વહીને પણ એની સાથે રહે છે. તો આ રીતે સર્જનના પ્રત્યેક કાર્યમાં શિવ અને શક્તિ એ બંને સાથે રહેલા છે. એના પ્રત્યેક કાર્યને શિવ સંમતિ આપે છે અને એમાં એને સાથે રહે છે અને એને આધાર આપે, કોઈ કમ્પેનિયન તરીકે આધાર આપે, દ્રષ્ટા ભાવે આધાર આપે, બધી રીતે એ એને આધાર આપ્યા કરે છે. હવે કે છે કે આ જે વૈશ્વિક ભૂમિકા ઉપર શિવ અને શક્તિ દ્વારા આ જે ચાલી રહ્યું છે, વૈશ્વિક નાટક ભજવાઈ રહ્યું છે, આ લીલા ભજવાઈ રહી છે, એ જ એનો જે કંપન છે, ઓફ વિચ અવર લાઈવ્સ આર ધ ક્વિયરિંગ થિયેટર, એનું જે કંપન છે એ જ લીલા આપણા દરેકના જીવનના રંગમંચ ઉપર ચાલી રહી છે, એ જ નાટક ભજવાઈ રહ્યું છે. વૈશ્વિક ભૂમિકા એ શિવ અને શક્તિ કરે છે, દિવ્ય પ્રકૃતિ અને ડિવાઇન કરે છે. અહીંયા એ નાટક કોણ ભજવે છે? પુરુષ અને પ્રકૃતિ, સોલ અને નેચર. આપણા જીવનમાં એ અજ્ઞાનમય આ જીવ જે ભૂલી ગયો છે પોતાનું સ્વરૂપ, સોલ અને આ પ્રકૃતિ, દેહ મન પ્રાણની બનેલી પ્રકૃતિ એ કાર્ય કરે છે. અને આપણી અંદર કહે છે કે આ જે શિવ રહેલા છે, શિવ રૂપે જે આ સોલ રહેલો છે એ શિવનું જ અંશ છે. એ સોલનું જે સામર્થ્ય છે, એ શિવમાં જેમ સામર્થ્ય છે એમ એનામાં પણ સામર્થ્ય છે. તો એ સામર્થ્યને કારણે આપણે આ જે પ્રકૃતિની બધી ગતિ આપણી અંદર ચાલે છે, દેહની, ઇન્દ્રિયોની, આપણા ઇન્સ્ટિંક્ટ, આપણા વિચારો, આપણા સંકલ્પો, આપણા ઇમ્પલ્સીસ, એ બધાનો જે વેગ છે, એનું દબાણ છે, એ આપણે સહન કરી શકીએ છીએ દરેક વ્યક્તિ, કારણ કે આપણી અંદર જે પેલો સોલ રહેલો છે, શિવનો અંશ, એ એને ટેકો આપે છે, એના બળ દ્વારા, સામર્થ્ય દ્વારા ટેકો આપે છે. અને દરેક એનું જે કાર્ય છે પ્રકૃતિને, અનેક કાર્યો, ચિત્ર વિચિત્ર, સારા ખરાબ બધા કાર્ય, છતાં આપણને બધાને જીવવાનું ગમે છે, કોઈને આ નાટકમાંથી રિટાયર નથી થવું, કારણ કે પ્રકૃતિના બધા જ કાર્યોમાં પુરુષને આનંદ આવે છે. એની આપણે આ પહેલામાં ચર્ચા કરી કે પ્રકૃતિ જે કાંઈ કરે એ અનુભવમાંથી સોલ પસાર થાય છે, અનુભવો મેળવે છે પ્રકૃતિમાં, આ રૂપમાં રહીને, દેહમાં રહીને, અને એ અનુભવનો એ સાર ખેંચે છે અને આ આખી પ્રક્રિયામાં એને આનંદ આવે છે. તો એ આપણા સોલને, આપણા અંદર રહેલા પુરુષને આનંદ આવે છે, એટલા માટે જ પ્રકૃતિના આટલી બધી જીવનમાં તકલીફો, ચઢ ઉતર, સુખ દુઃખ હોવા છતાં આપણે આ નાટકમાં, આ જીવનરૂપી નાટકમાં આપણે ટકી શકીએ છીએ. તો કે છે કે એટલા માટે જ નન કુડ બેર બટ ફોર હિઝ સ્ટ્રેન્થ વિધિન, યેટ નન વુડ લીવ બીકોઝ ઓફ હિઝ ડિલાઇટ. તો પુરુષ અને પ્રકૃતિ જે લીલા ચાલી રહી છે અહીંયા, એ પણ એકબીજા માટેના પ્રેમ અને આનંદથી ચાલી રહી છે. શિવ શક્તિની લીલા પણ એકબીજા માટેના પ્રેમ અને આનંદથી ચાલી રહી છે. આ રીતે આ સર્જનમાં જે કંઈ આ લીલા ચાલી રહી છે એના મૂળમાં, એના પાયામાં કેવી રીતે પ્રેમ અને આનંદ રહેલા છે એ સૂક્ષ્મ એની પ્રક્રિયાઓ દ્વારા આપણને શ્રી અરવિંદ સમજાવી રહ્યા છે. અને કે છે કે આગળ પણ એને કહ્યું કે પુરુષ છે એ આ જગતમાં સોલ છે, કોઈને કોઈ ફોર્મમાં, કોઈને કોઈ દેહમાં જન્મ લે છે, અને એ જે કંઈ છે એ પ્રકૃતિને કારણે છે. ભલે પુરુષ છે, આત્માનો અંશ છે, પ્રકૃતિના જગતમાં જે એને અનુભવો મળે અને અનુભવો દ્વારા જ સોલનો વિકાસ થાય, એ સિવાય સોલનો વિકાસ થાય જ નહીં. એ અનુભવો મેળવવા માટે જ આ નામરૂપના જગતમાં આવે છે. એટલે એ પોતે જે કાંઈ છે એનો જે કાંઈ વિકાસ થયો છે એ આ પ્રકૃતિને કારણે છે. એને પોતાનો કોઈ પણ સંકલ્પ, કોઈ પણ ઈચ્છા પાર પાડવી હોય તો પ્રકૃતિની જરૂર પડે છે. જેમ આપણે મુસાફરી કરવી હોય તો કોઈ વાહનની જરૂર પડે છે, એમ એને પોતાની અંદર જે રહેલું છે, પોતાનો સંકલ્પ, પોતાની ઈચ્છા, પોતાનું જ્ઞાન, પોતાનો પ્રેમ, પોતાનું સૌંદર્ય, શાંતિ, એ બધાને પ્રગટ કરે તો આ પાંચ કર્મેન્દ્રિય અને પાંચ જ્ઞાનેન્દ્રિયની જરૂર પડે છે. પોતાનું સૌંદર્ય પ્રગટ કરવું છે તો હાથ જોઈશે, સંગીત પ્રગટ કરવું છે તો ગળું જોઈએ છીએ, કોઈ પણ પોતાનો ભાવ પ્રગટ કરવા માટે એને પ્રકૃતિની જરૂર પડે છે. એ રીતે પુરુષ અને પ્રકૃતિ પણ એકબીજાના સહયોગથી જ આ જ્ઞાનમય પ્રકૃતિમાં આખી લીલા કરી રહ્યા છે. માતાજીનું એક પેઇન્ટિંગ છે, માતાજીએ પોતે જ બનાવેલું છે, શ્રી અરવિંદનું ને પોતાનું, એમાં એને લખ્યું છે, Without him, I exist not. Without me, he is unmanifest. Without him, એટલે કે પરમાત્મા વગર શક્તિનું અસ્તિત્વ જ નથી. જે શક્તિ છે તો એની ચેતનામાં નિહિત છે, રહેલી છે. અને મારા વગર ઇઝ અનમેનિફેસ્ટ, એ કોઈ પણ વસ્તુને પ્રગટ કરી શકતા નથી, અભિવ્યક્ત કરી શકતા નથી. એ રીતે બંને સાથે મળીને જ આ સર્જનની લીલા કરી શકે છે. આટલું આપણે અત્યાર સુધીમાં ચર્ચા કરી, આટલું ક્લિયર. તો હવે આપણે આગળ જઈએ. હવે અહીંયા શરૂઆતની થોડીક પંક્તિઓમાં એ વૈશ્વિક કાર્ય જે શક્તિ કરી રહી છે એની ચર્ચા કરે છે. બહુ મોટું વાક્ય છે, 8-10, અને એમાં એક જ ક્રિયાપદ છે, એ બધાની સાથે આપણે લેવું પડશે. ઇન ધ એક્ઝિક્યુશન ઓફ હર ડ્રામાઝ સ્કીમ, ઇન હર ફેન્સીઝ ઓફ ધ મોમેન્ટ એન્ડ ઇટ્સ મૂડ, પછી 2 લીટી છોડીને 3 લીટી છોડીને, શી થ્રુ હિઝ વિટનેસ સાઇટ એન્ડ મોશન ઓફ માઇટ અનરોલ્સ ધ મટીરિયલ ઓફ હર કોસ્મિક એક્ટ. એ છે કે એના વૈશ્વિક નાટકની યોજના પાર પાડવામાં, એક્ઝિક્યુશન એટલે કે પાર પાડવામાં, પ્રત્યેક પળના એના તરંગ અને એના મૂડમાં એ શી એટલે કે શક્તિ શિવની સાક્ષી દ્રષ્ટિ અને એના સામર્થ્યની ગતિ વડે વૈશ્વિક નાટકની વસ્તુને પ્રગટ કરે છે, અનરોલ્સ ખુલ્લી કરે છે. એવી રીતે બધાની સાથે આ જે છે શી થ્રુ ઇઝ વિટ, એને આપણે લેતા જવું પડશે. તો કે છે કે ઇન ધ એક્ઝિક્યુશન ઓફ અર ડ્રામા સ્કીમ, આ આખું જે વિશ્વ નાટક છે એને દોરી રહી છે શક્તિ, દિવ્ય શક્તિ, પરાશક્તિ. તો કે છે એની એક આખી યોજના છે, એનો કોઈ એક પર્પસ છે કે આ જગતમાં જે દિવ્યતા પડેલી છે એના પાયામાં પરમાત્માના સંકલ્પ રૂપે એને પ્રગટ કરવી, આ એનો હેતુ છે સર્જનનો. અને એ હેતુને પાર પાડવા માટે જ એના બધા કાર્યો થાય છે. જે કંઈ કરે છે શક્તિ એ આ હેતુને લક્ષ્યમાં રાખીને કરે છે, કે જેથી પરમાત્માનો સંકલ્પ આ સર્જનમાં પૂર્ણ થાય. તો એ આખા સ્કીમ, એ યોજનાને, એ હેતુને પૂર્ણ કરવા માટે એ જાણે કે એક નકશો બનાવે છે, એક આખી રૂપરેખા તૈયાર કરે છે. અને એ રૂપરેખા પ્રમાણે, એ નકશા પ્રમાણે એ પોતાનું આખું આ જે બ્રહ્માંડ છે એનું સર્જન કરે છે, એનું નિર્માણ કરે છે, એ શક્તિ વૈશ્વિક ભૂમિકા ઉપર. બસ એ રીતે એનું કાર્ય ચાલ્યા કરે છે કે જેથી પરમાત્માનો સંકલ્પ પૂરો થાય, પરમાત્માના અનેક સત્યો આ જગતમાં પ્રગટ થાય. એ શક્તિ જે દિવ્ય પ્રકૃતિ આ રીતે કાર્ય કરે છે. પણ કે છે કે ઇન હર ફેન્સીઝ ઓફ ધ મોમેન્ટ એન્ડ ઇટ્સ મૂડ, પણ મોમેન્ટ એટલે કાળનું જગત આવ્યું, પેલું તો અકાળનું જગત છે, આ કાળનું જગત આવ્યું. તો કાળનું જે જગત એટલે કે આપણું આ નામરૂપનું જગત છે, એમાં પ્રકૃતિ કેવી રીતે કામ કરે, પેલું કાર્ય શક્તિ કરે છે, દિવ્ય શક્તિ કરે છે. અહીંયા પ્રકૃતિ જે અજ્ઞાનમય પ્રકૃતિ કેવી રીતે કાર્ય કરે, તો કે એને એના કાળ, એ જે મોમેન્ટ, પ્રત્યેક ક્ષણનો જે એનો તરંગ પરિસ્થિતિ હોય એ પ્રમાણે એને થોડુંક કાર્ય કરવું પડે. એ પણ પેલું જે રૂપરેખા છે, નકશા છે, એને તો ખ્યાલમાં રાખે જ છે, એને પણ પરમાત્માને આમાં પ્રગટ કરવા છે, આવિર્ભાવ કરવાનો છે. પરંતુ અહીંયા આ જે અજ્ઞાનમય જગત છે, આપણું મેટરનું જગત છે, એમાં પરિસ્થિતિ સતત બદલાતી હોય છે, સંજોગો હંમેશા પ્રવાહી હોય. ગમે ત્યારે પરિસ્થિતિમાં ગમે તેવા વળાંક આવે, આપણે આપણા બધાના જીવનમાં અનુભવીએ છીએ. કારણ કે આ પૃથ્વીલોક ઉપર અનેક પરિબળો કાર્ય કરતા હોય છે. અહીંયા મેટરના નિયમો કામ કરે છે, મનોમય ચેતના અને પ્રાણમય ચેતનાના પરિબળો અને એના બિઈંગ્સ, એના સત્વો કામ કરે છે. તો અર્ધચેતન, અવચેતન અને અચિતના જે અદિવ્ય પરિબળો છે એ પણ અહીંયા આવતા હોય છે અને ધમાચકડી મચાવતા હોય છે. તો વિશાળ મન, વિશાળ પ્રાણ, જેને આપણે છેક ઇલ્યુમિન માઇન્ડથી તે ઓવર માઇન્ડ સુધીના જે બધા મનના સ્તરો છે, એના સત્વો પણ અહીં કાર્ય, એની પ્રેરણાઓ પણ અહીં કાર્ય કરતી હોય છે. સોલ અને સાઈકના પરિબળો પણ કાર્ય કરતા હોય છે. આ બધા બળોની લીલા આ પૃથ્વી લોક ઉપર ચાલે છે, જેને શ્રી અરવિંદ બળોની લીલા કહે છે. અને એમાં ક્યારેક કોઈ વાઇટલ સત્વનું પ્રભુત્વ હોય, ક્યારેક મનોમય સત્વનું પ્રભુત્વ હોય, ક્યારેક અવચેતનના બળો વધારે બધા ઉપર હાવી થઈ જાય, એ પ્રમાણે પરિસ્થિતિમાં પલટા આવ્યા કરે. તો કે છે કે એ જે પળનો એનો તરંગ હોય, એ પડે, એ વખતે જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે આ જે પ્રકૃતિ છે, નેચર છે, એ પોતાની રીતે કેટલુંક કાર્ય કરે, કેટલાક નવા પ્રયોગો પણ કરે, નવી રીતે પણ કાર્ય કરે, અને એ વખતનો એનો જે મૂડ, એનો આવેગ હોય એ પ્રમાણે પણ એ ઘણી વખત કાર્ય કરતી હોય છે. પણ આ બધું કાર્ય એ શિવના દ્રષ્ટિ, સાક્ષી દ્રષ્ટિ અને એના બળ, એના સ્ટ્રેન્થ દ્વારા એ કરી શકે છે, શક્તિ. પછી કહે છે, ઇન ધ માર્ચ ઓફ ધીસ ઓબ્વિયસ ઓર્ડિનરી વર્લ્ડ વેર ઓલ ઇઝ ડીપ એન્ડ સ્ટ્રેન્જ ટુ ધ આઈઝ ધેટ સી એન્ડ નેચર્સ કોમન ફોર્મ્સ આર માર્વેલ વેબ્સ શી થ્રુ હિઝ વિટનેસ સાઇટ એન્ડ મોશન ઓફ માઇટ અનરોલ્સ ધ મટીરિયલ ઓફ અર કોસ્મિક એક્ટ. એ છે કે આ સામાન્ય ઓર્ડિનરી વર્લ્ડ, સામાન્ય જગતના રોજિંદા કાર્યોની ગતિમાં, ઇન ધ માર્ચ, એની ગતિમાં, કે જ્યાં જોનારની દ્રષ્ટિએ, આઈઝ ધેટ સી, જોનારની દ્રષ્ટિએ બધું જ ગહન અને વિચિત્ર છે, અને જ્યાં પ્રકૃતિના સામાન્ય રૂપોમાં પણ આશ્ચર્યજનક કારીગરી રહેલી છે, એવા આ જગતમાં એ શિવના સાક્ષી દ્રષ્ટિ અને સામર્થ્ય દ્વારા પોતાનું વૈશ્વિક લીલા કરી રહી છે. હવે કહે છે કે અહીંયા ઓર્ડિનરી, આપણું જે રોજબરોજનું જગત છે એમાં, તો આ જગત આપણને કેવું, આપણી દ્રષ્ટિ, આપણને આ જગત કેવું લાગે છે? સૌ સામાન્ય મેટરનું બનેલું, પદાર્થનું બનેલું છે, જાણે કોઈ ભૌતિક ઉર્જામાંથી બનેલું એક યાંત્રિક સર્જન હોય એવું આપણને આ લાગે છે. આ આપણું દર્શન છે જગત માટેનું, મન અને પ્રાણ ને આ જગત આવું લાગે છે, આપણી સપાટી ઉપરની જે ચેતના એને આ જગત ઓર્ડિનરી લાગે છે. પણ આગળ કહે છે કે આઈઝ ધેટ સી, પણ જે દ્રષ્ટિ જોઈ શકે છે એને આ જગત ગહન લાગે છે, બધું એમાં ગહન, ડીપ, ઊંડું લાગે છે. હવે આઈઝ ધેટ સી એટલે કે જે, જેની દ્રષ્ટિ સપાટી ઉપરના બળોની પાછળ જોઈ શકે છે, જે નામ અને રૂપ ની પાછળ કામ કરી રહેલી શક્તિને જોઈ શકે છે, શક્તિ કેવી રીતે દરેક નામ રૂપની પાછળ કાર્ય કરી રહી છે એ જે જોઈ શકે છે, અને જે આ અનેક સંજોગો હોય છે, પરિસ્થિતિઓ હોય છે, એની પાછળ કામ કરતા આ બધા બળો, એની લીલાને જોઈ શકે છે, એને આ જગત કેવું લાગે છે? તો કે છે ગહન લાગે છે. તમારી ચેતના બદલાણી, પરસેપ્શન બદલાઈ ગયું. આપણના મનને જગત ઓર્ડિનરી લાગે છે, પણ જેની ચેતના ઊંડાણમાં છે, જે આ નામરૂપના જગત પાછળના સત્યોને જોઈ શકે છે, એને બધું ગહન લાગે છે. યોગીને આ જગત ગહન લાગે છે, આપણને તો કંઈ દેખાતું નથી, કારણ કે એ પરિસ્થિતિની પાછળ, જે હમણાં જ આપણે જોયું કે કોઈ પણ એક ઘટના બને, વ્યક્તિના જીવનમાં કે સામૂહિક રીતે કે ઇવન પ્રકૃતિમાં, ત્યારે આપણે શું કહીએ છીએ? આ બધું અચિંતું થયું. અરે અચિંતું, પહેલાના જીવનમાં આવો વળાંક આવ્યો, આવો અચિંતો અકસ્માત થયો, અચિંતું મૃત્યુ થયું, અચિંતો રોગ આવી ગયો, રાષ્ટ્રના જીવનમાં પણ આપણે કહ્યું અચિંતો પરાજય થઈ ગયો, અચિંતો આખું અર્થતંત્ર ભાંગી પડ્યું, પ્રકૃતિમાં આપણે કહીએ છીએ અચિંતો ધરતીકંપ થઈ ગયો, અચાનક જ સુનામી આવી ગયું. આપણને આ બધું અચાનક લાગે છે, કારણ કે આપણને એના કાર્યકારણની કઈ સમજણ પડતી નથી. પણ આઈઝ ધેટ સી, જે આંખો સપાટીની પાછળ જોઈ શકે છે, એને શું એ જુએ છે? કે આ જે બદલાયેલા સંજોગો છે, આટલું બધું જે પરિવર્તન થાય છે, એની પાછળ અનેક ફોર્સિસ અને અનેક બિઇંગ્સ કામ કરી રહ્યા છે. આપણે જે હમણાં જોયા, મનના, પ્રાણના, અર્ધચેતનના, સોલના, ઉર્ધ્વ આધ્યાત્મિક શક્તિઓના, એની લીલા છે, એને જોઈ શકે છે, એટલે એને એ બધું જ ગહન લાગે છે. પછી કહે છે કે એન્ડ નેચર્સ કોમન ફોર્મ્સ આર માર્વેલ વેબ્સ, આપણને આ પ્રકૃતિના રૂપો કેવા લાગે? કોમન, આટલા બધી વસ્તુઓ આપણે જોઈએ છીએ, વનસ્પતિ, પ્રાણી, પશુ, પક્ષી, માણસો, આટલું બધું સર્જન છે, આપણને એમાં કાંઈ નવું નથી લાગતું, આપણે રોજ એ જોઈએ છીએ, કોમન. પણ આઈઝ ધેટ સી, એને કેવું લાગે છે? તો કે છે એને એક એક રૂપમાં કુદરતની કરામત દેખાય છે, એક એક રૂપ એને માર્વેલ વેબ્સ, ચમત્કારથી ભરેલું લાગે છે, કારણ કે એ જાણે છે કે એની પાછળ પ્રકૃતિનો સતત કાર્ય, એનો શ્રમ ચાલી રહ્યો છે. આટલા બધા રૂપોનું પ્રકૃતિ નિર્માણ શું કામ કરે છે? કે જેથી પરમાત્માના અનેક સત્યોને પ્રગટ કરી શકે. અને આ બધા રૂપો જેણે કેટલા બધા સચેતન અચેતન પશુ પંખી વનસ્પતિ બનાવ્યા છે, બધાની ડિઝાઇન જુદી છે, બધાને એનો વિકાસ એ જુદી જુદી રીતે કરે છે, જુદી રીતે એને ઘાટ આપે છે, જુદી રીતે એનો ઇવોલ્વ કરે છે, એને ઉત્ક્રાંત કરે છે. તો આ બધું આ જે સર્જક શક્તિ છે, પરાશક્તિ છે, પાર્વતી છે, એની એમાં એને અદ્ભુત કૌશલ્ય, એની કારીગરી, વેફ્ટ કારીગરીના દર્શન થાય છે, જે આપણને આપણી દ્રષ્ટિને જે સામાન્ય લાગે છે એમાં એને પ્રકૃતિની સર્જન શક્તિ અને એના અદ્ભુત કુશળતાના દર્શન થાય છે. એટલે કે છે કે આવા આ જગતમાં સામાન્ય આપણને સામાન્ય લાગતા જગતમાં શક્તિ છે એ પોતાનું વૈશ્વિક નાટક શિવના સાથ અને સહકારથી ભજવી રહી છે. હર હેપનિંગ્સ ધેટ એક્ઝોલ્ટ એન્ડ સ્માઇટ ધ સોલ, હર ફોર્સ ધેટ મૂવ્સ, હર પાવર્સ ધેટ સેવ એન્ડ સ્લે. કે છે કે શિવના સાથ અને સહકારથી એ આપણા સોલને, આપણા સોલને ઉન્નત કરનાર અને પ્રહાર કરનાર એટલે કે નીચે લઈ જનાર ઘટનાઓ ઘડે છે, હેપનિંગ્સ ઘટનાઓનું નિર્માણ કરે છે, અને આપણને સંચાલિત કરનાર, આપણું રક્ષણ અને ભક્ષણ કરનાર શક્તિઓ પ્રગટાવે છે. સેવ એન્ડ સ્લે એટલે રક્ષણ અને ભક્ષણ કરનાર શક્તિઓ એ પ્રગટાવે છે. હવે અહીંથી છે એ શક્તિના કઈ રીતે આપણી બધાની અંદર અને દરેક વ્યક્તિની અંદર જુદી જુદી રીતે શક્તિ કાર્ય કરી રહી છે એ આપણને કવિ સમજાવી રહ્યા છે. કે આપણે કહીએ છીએ ને કે જગદંબા હજાર હાથવાળી છે, હજાર હાથથી એનું કાર્ય ચાલી રહ્યું છે. એમાંની કેટલીક આપણને શ્રી અરવિંદામાં વર્ણન કરે છે કે એ કેટલીક એવી ઘટનાઓનું નિર્માણ કરે છે કે જે આપણા આત્માને ઉન્નત કરે, ઉર્ધ્વમાં લઈ જાય, પ્રગતિ કરાવે. એ એવા ઘટનાઓ ઘડે કે આપણા જીવનમાં ઉત્સાહ, ઉમંગ, આશાનો સંચાર થાય. અને જ્યારે આપણો પ્રાણ પ્રસન્ન હોય ત્યારે આપણી આપણા સોલ પણ ઝડપથી વિકાસ કરે. શ્રી અરવિંદે કહ્યું છે પ્રાણના સહકાર વગર આધ્યાત્મિક પ્રગતિ થઈ શકતી નથી. તો એ પ્રકૃતિ એવી ઘટનાઓનું પણ નિર્માણ કરે શક્તિ, અને કેટલીક ઘટનાઓ એવી ઘડે કે જે આપણને નિરાશામાં ધકેલી દે, આપણો પ્રાણ શક્તિનો ઉત્સાહ બધો મંદ પડી જાય, અને પ્રાણનો ઉત્સાહ મંદ પડે એટલે આપણો આત્મા પણ છે એનો વિકાસ અટકી જાય, અથવા તો એ નિમ્નતામાં પ્રમાદમાં સરી જાય. તો આ બંને પ્રકારના જે ઘટનાઓ છે એ શક્તિ એનું નિર્માણ કરે છે, એ આપણને ઉપર પણ લઈ જાય, નીચે પણ લઈ જાય. પછી કહે છે કે એ કેટલીક એની શક્તિઓ એવી છે કે જે જીવનનું સેવ એન્ડ સ્લે રક્ષણ કરે છે, અને કેટલીક શક્તિઓ છે એ જીવનનો સંહાર કરે, ભક્ષણ કરે છે. તો એ કોનો કોને બચાવે છે અને કોનો સંહાર કરે છે? તો કહે છે એનો એક જ માપદંડ છે, ઉત્ક્રાંતિ. જે જીવન ઉત્ક્રાંતિની ગતિ સાથે પોતાનો તાલ મિલાવે, જે વેગથી આ આખું સર્જન વિકસી રહ્યું છે, ઉત્ક્રાંત થઈ રહ્યું છે, એની સાથે પોતે પોતાના જીવનને પણ વિકાસ કરે, એને એ બચાવી લે છે. અને જે જીવન આ ઉત્ક્રાંતિની સાથે પોતાનો તાલ નથી મેળવી શકતું, એનો વિકાસ મંદ અથવા તો સ્થગિત થઈ જાય છે, એમાં હવે કોઈ આગળ વિકાસની શક્યતા નથી રહેતી, એને છે આ શક્તિ છે એને સમાપ્ત કરી દે છે. પૃથ્વીના પટ ઉપરથી આખી કદાચ એ જાતિ પણ અદૃશ્ય થઈ જાય છે. તો એનો આ ઉત્ક્રાંતિમાં જે અનુકૂળ છે એની સાથે તાલ મેળવે છે, એને બચાવે છે. જે ઉત્ક્રાંતિમાં પાછું પણ પડી જાય છે, સ્થગિત થઈ જાય છે એનો, એને એ સંહાર કરે છે. અને કેટલીક વાર એવું પણ બને છે કે કેટલાક સત્વો એવા હોય છે કે જે ઉત્ક્રાંતિને ઉલટી દિશામાં લઈ જાય છે, અવરોધ કરે આખો જે આ સર્જનનો, આ વિકાસ સૃષ્ટિનો થઈ રહ્યો છે, એને એના વિકાસમાં એ અવરોધ કરે, ઉલટાનો જે વિકાસ થયો છે એને પાછો ધકેલે, તો એનો પણ એ સંહાર કરે છે. આપણે ત્યાં બધી વાતો આવે છે ને દુર્ગાની, કે આને કયા અસુરનો એને નાશ કર્યો, કારણ કે એ આ ઉત્ક્રાંતિને પાછળ લઈ જવાનું કામ કરે છે, એના વિકાસમાં અવરોધક હોય છે બધા બળો, તો એનો પણ એ નાશ કરે છે. અને કહે છે કે શી મૂવ્સ, આપણને હર ફોર્સ ધેટ મૂવ્સ, આપણને બધાને એ સંચાલિત કરે છે. એને જે આ એનું સર્જન કર્યું છે, આ વૈશ્વિક ગતિ છે, એ એ ગતિમાં એ આપણને બધાને સામેલ કરે છે, અને આપણને બધાને એ ગતિમાન કરે છે. પછી કહે છે આગળ હવે વ્યક્તિની અંદર, દરેક વ્યક્તિની અંદર જુદી જુદી રીતે, એક જ વ્યક્તિની અંદર એ પોતે કેવી રીતે કાર્ય કરે છે એ કવિ સમજાવી રહ્યા છે. એ આપણને બધાને ગતિમાન કરે છે, એમે પોતે પણ આપણી અંદર ગતિ કરે છે. આપણને બધાને તો એ આ વિશ્વ નાટકમાં સામેલ કરી દે છે, એ પોતે પણ આપણી અંદર ગતિમાન છે. કેવી રીતે? એની ત્રણ ચાર વસ્તુઓ સમજાવી છે. હર વર્ડ ધેટ ઇન ધ સાયલન્સ સ્પીક્સ ટુ અવર હાર્ટ્સ. મૌનમાં સ્થિત એનો શબ્દ આપણા હૃદય સાથે વાર્તાલાપ કરે છે, સંવાદ કરે છે. તો કે છે કે પ્રકૃતિ શક્તિ છે આપ દરેક માણસની અંદર જુદી જુદી રીતે કામ કરે છે. એનો એ કઈ રીતે દરેક વ્યક્તિમાં કામ કરશે એનો આધાર એ વ્યક્તિનો વિકાસ કેટલો થયો છે, વિકાસની કઈ કક્ષા સુધી એ વ્યક્તિ પહોંચી છે, અને ભવિષ્યમાં એનો વિકાસ કઈ રીતે કરવાનો છે, એને શેની શેની જરૂર છે એના ભાવિ વિકાસ માટે, એ બધું ખ્યાલમાં રાખીને શક્તિ છે એ દરેક વ્યક્તિની અંદર જુદી જુદી રીતે કાર્ય કરે છે. અને કહે છે કે શક્તિનું આ જે કાર્ય છે, જે શબ્દ દ્વારા, એ પરાવાણી છે, એના દ્વારા જે કાર્ય કરે છે એ કાર્ય માટે વ્યક્તિ અવેર થઈ શકે, આપણે સભાન થઈ શકીએ, અને એનો આ શબ્દ છે એને આપણે સાંભળી શકીએ. એનો વર્ડ ધેટ સ્પીક્સ ટુ અવર હાર્ટ્સ. પણ એ શબ્દ એ કોઈ સામાન્ય શબ્દ નથી કે જે આપણે કાનથી સાંભળી શકીએ, એ આપણી ચેતના ગ્રહણ કરે છે, અને એ માટે આપણે આપણી અંદર ઉતરવું પડે છે. આપણી જે ઇન્દ્રિયો આખી જિંદગીને અનેક જન્મોથી બહારની બહાર દોડે છે, વિષયો તરફ દોડે છે, એમાંથી એને સંકેલી સમેટી ને આપણે આપણી અંદર ઊંડા ઉતરવું પડે છે. અને એ ઊંડાણમાં, એ નિરવતામાં, ઊંડાણની અંતરની, હૃદયની, એમાં જો આપણે સ્થિર થઈએ તો એમાં આપણને આ એનો વર્ડ ધેટ ઇન ધ સાયલન્સ, એ નિરવતામાં એનો શબ્દ જે રહેલો છે એ આપણને સંભળાય છે, જેને થિયોસોફી વાળા વોઇસ ઓફ સાયલન્સ કહે છે. અને એ શબ્દ છે એ શબ્દ આપણી સાથે વાર્તાલાપ કરે છે, અને આપણને આપણા વિકાસ માટે આપણામાં માર્ગદર્શન આપે છે, સૂચનો આપે છે. તો આ જે શબ્દ છે એને પરાવાણી કહેવાય. એ પરાવાણી છે એ કેવી હોય છે, આ શબ્દ કેવો હોય છે? તો કે છે જ્ઞાન, અને જ્ઞાનને સાકાર કરવાની શક્તિથી એ ભરેલો હોય છે, ભારિત હોય છે, એમાં જ્ઞાન છે. અને એટલું જ નહીં, કોરું જ્ઞાન નથી, એ જ્ઞાનને આપણા જીવનમાં ઉતારવા માટેની શક્તિ પણ એમાં જ રહેલી છે. આ જે છે, આ જ્ઞાન જે અંદરથી પ્રગટ થાય છે એને કૃષ્ણમૂર્તિ અન્ડરસ્ટેન્ડિંગ કહે છે. આ મન નથી મેળવતું, મન તો કોઈ પુસ્તક વાંચીને કે આ બધા આવા સત્સંગો દ્વારા કે મેળવે છે, એ ઇન્ફોર્મેશન છે, એ આપણા મગજના કોમ્પ્યુટરમાં પડી રહે છે. આપણા જીવનનું ગુણાત્મક પરિવર્તન કરવાની, ક્વોલિટેટિવ ચેન્જ કરવાની એ શબ્દમાં શક્તિ નથી આ જે અત્યારે આપણે બોલી રહ્યા છીએ એમાં. પણ આ જે શબ્દ આપણી અંદર, આપણી અંદર મૌનમાં પ્રગટ થાય છે, પરાવાણી એ છે, એ તો એ જગદંબાનો શબ્દ છે, અને એ આપણી આખી ચેતના ગ્રહણ કરે છે, આપણી આખી ચેતનામાં એ રસાઈ જાય છે, આપણો એ સહજ સ્વભાવ બની જાય, શીલ બની જાય, અને આપણા વાણી વર્તન દ્વારા એ પ્રગટ થાય, એ આપણા જીવનનું ગુણાત્મક પરિવર્તન કરી શકે છે. તો આ જે કાર્ય છે, આ રીતે શક્તિ છે આપણે અંદરથી જ્ઞાન આપે છે. હર સાયલન્સ ધેટ ટ્રાન્સેન્ડ્સ ધ સમિટ વર્ડ. એની શાંતિ કે જે આ સર્વોચ્ચ વાણીને પણ વટાવી જાય છે, સર્વોચ્ચ વાણી, ઉર્ધ્વમાં, સૌથી ઉર્ધ્વ ભૂમિકામાંથી આવતી વાણીને પણ એ વટાવી જાય છે. તો કે છે કે અનેક રીતે કાર્ય કરે છે, જેમ આ શબ્દ દ્વારા, વર્ડમાં ડબલ્યુ એને કેપિટલ કર્યો છે, એ શબ્દ દ્વારા જેમ એ કાર્ય કરે છે, મૌનમાં સ્થિત શબ્દ દ્વારા, એવી રીતે અને આપણને જ્ઞાન આપે છે, જ્ઞાન પ્રદાન કરે છે. તો એવી રીતે એ છે, એ સાયલન્સ દ્વારા પણ આપણી અંદર કાર્ય કરે છે, અને સાયલન્સ દ્વારા પણ એનો શબ્દ, એનું જ્ઞાન, એનો સંકલ્પ, એનો શક્તિ, પાવર આપણને પ્રદાન કરી શકે છે. તો આ સાયલન્સ એટલે શું? આ સાયલન્સ એટલે આપણે જે કહીએ કે અવાજ નથી આવતો, કોઈ બોલતું નથી, કોઈ પ્રકારનો અવાજ નથી, એને આપણે સાયલન્સ કહીએ છીએ. આ એ સાયલન્સ નથી, એક આખું જગદંબાના સ્વરૂપનું એક આસ્પેક્ટ છે, એનું એક બીઈંગ છે, સાયલન્સનું બનેલું છે. જેવી રીતે શક્તિનું બનેલું છે એવું એક એનું સાયલન્સનું બનેલું બિઈંગ છે, એનો એક આસ્પેક્ટ છે. એ સાયલન્સ કેવું છે? તો કે છે શાંતિ અને શક્તિથી ભારિત હોય છે. જેમ પેલો શબ્દ જ્ઞાનથી ભારિત છે, એમ આ સાયલન્સ છે એ શાંતિ અને શક્તિથી ભારિત છે. એક એક શાંતિ અને શક્તિની એક સઘન એકત્રિત અવસ્થા છે કે જેમાંથી આ બધા નાદ અને બધા કાર્યોનો આવિર્ભાવ થયો છે. એવી એક શાંતિની એક એનું એનું આસ્પેક્ટ છે. એ દ્વારા પણ એ આપણી અંદર કાર્ય કરી શકે છે, વ્યક્તિની જો તૈયારી હોય તો, અને એને એ જરૂર લાગે તો. જો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સાધક આના માટે અભિપ્સા કરે, એના આ સ્વરૂપને સમજવા, પોતાની અંદર કેવી રીતે એનું કાર્ય ચાલી રહ્યું છે એની જો અભિપ્સા હોય, એ એના માટે અભિમુખ થાય અને શક્તિની જો કૃપા થાય, તો આ સ્વરૂપ એનું એ સાયલન્સ દ્વારા આપણી અંદર કેવી રીતે કાર્ય કરી રહી છે અને કેવી રીતે આપણને એનું શક્તિ, એનો સંકલ્પ, એનું જ્ઞાન આપી રહી છે, એનો પણ સાધકને, વ્યક્તિને ખ્યાલ આવે છે. હર હાઇટ્સ એન્ડ ડેપ્થ્સ ટુ વીચ અવર સ્પિરિટ્સ મૂવ. એના શિખરો અને એના આઘાત ઊંડાણો કે જેના તરફ આપણા આત્માઓ ગતિ કરે છે, અનેક રીતો વર્ણવી રહ્યા છે. શક્તિનો આપણી અંદર, દરેક વ્યક્તિની અંદર એનું કાર્ય આ બધી જુદી જુદી રીતે ચાલે છે. તો કે છે કે આ શક્તિનું સર્જન એ સર્વવ્યાપક છે. શક્તિ એનો વિસ્તાર ચારે બાજુ થયેલો છે. ઉર્ધ્વમાં વિસ્તાર એનો ખૂબ થયેલો છે. ઉર્ધ્વના આપણે કહીએ છીએ ને સાત સ્વર્ગો છે, અનેક એના જગતો છે. ઊંડાણમાં પણ એનો વિસ્તાર થયેલો છે, સાત પાતાળ છે. હોરિઝોન્ટલી સમાંતર રીતે પણ એ વિસ્તરેલી છે. આમ ચારે બાજુથી એ આખા સર્જનને વ્યાપીને રહેલી છે, વીંટળાઈને રહેલી છે, એટલે આપણે એને સર્વવ્યાપક કહીએ છીએ. ઉર્ધ્વમાં અગાધ ઊંડાણો છે એના, અને એ સમાંતર રીતે પણ વિસ્તરેલી છે. આપણને તો માત્ર એનું જે ભૌતિક વિસ્તાર આપણે જોઈએ છીએ એટલો જ ખ્યાલ છે, એટલાથી જ આપણે પરિચિત છીએ. પણ કે છે અવર સ્પિરિટ્સ, પણ આપણા આત્માઓ છે ને, એને આ એની ઊંચાઈ ને ઊંડાણ બંનેનો સંપર્ક છે. આપણા આત્માઓ એના ઉર્ધ્વમાં ઉર્ધ્વ શિખરો સુધી, ઉન્નત સ્વર્ગો સુધી પણ જાય છે, અને પાતાળ લોકની નીચે પણ જાય છે. એ આવાગમન આપણા આત્માનું ચાલ્યા કરે છે, આપણને ખબર નથી હોતી, મનને નથી ખબર હોતી. અને ધ્યાન અવસ્થામાં, ટ્રાન્સમાં, અથવા તો કેટલીક વાર સ્વપ્નમાં આપણા આત્માઓને આ એના જે ઉર્ધ્વ જગતો છે એની સાથે સંપર્ક થાય છે, એક થોડો પણ એને એક ઝાંખી મળે. ઉર્ધ્વમાં શાંતિના જગતો છે, જ્ઞાનના છે, આનંદના છે, શક્તિના છે, સૌંદર્યના છે, કલાના છે, સંગીત, ચિત્ર, શિલ્પ, સાહિત્ય, વિજ્ઞાન, એ બધા જગતો છે આખા ઉર્ધ્વમાં. એ બધું શક્તિનું સર્જન છે. એમાંથી એકાદની પણ જ્યારે કોઈ એને ઝાંખી થઈ જાય, તો એના કારણે આપણા આત્મામાં પણ એ પ્રાપ્ત કરવાની અભિપ્સા જાગે છે. એને એ આત્મા આત્મા ઝંખે છે, મનને કઈ ખબર નથી. આત્માને જે આનંદનો, જે શાંતિનો, જે સૌંદર્યનો એક ક્ષણિક પણ સંપર્ક થયો હોય, એમાંથી આપણા આત્માની અંદર એ જ્ઞાન, એ આનંદ, એ સૌંદર્ય એને પ્રાપ્ત કરવાની એક અભિપ્સા જાગે છે. તો આપણી અંદર જે આ બધી ઉર્ધ્વ જીવન માટેની, ઉમદા જીવન માટેની અભિપ્સાઓ છે, એ શું કામ થાય છે? કારણ કે પ્રકૃતિના આ જે ઉર્ધ્વ અને અગાધ ઊંડાણો સાથે આપણા આત્માને સંપર્ક છે. માતાજી ઘણીવાર કહેતા કે અનેક સાહિત્યકારો, ચિત્રકારોની જે અમર રચનાઓ છે એની પ્રેરણા એને એ ઉર્ધ્વ જગતમાંથી મળતી હોય છે. એના આખા ને આખા સ્વરો, એના કમ્પોઝિશન એને ત્યાંથી પ્રાપ્ત થતા હોય છે. તો આ રીતે પણ શક્તિ આપણને એની પ્રેરણા પૂરી પાડી શકે છે. હર ઇવેન્ટ્સ ધેટ વ્યૂ ધ ટેક્સચર ઓફ અવર લાઈવ્સ. આપણા જીવનના પટના પોતને વણનાર એની ઘટનાઓ દ્વારા પણ એ આપણી અંદર કાર્ય કરે છે. આપણને એમ લાગે છે કે આપણા આપણી પસંદગી પ્રમાણે આપણે આપણા જીવનને ઘડીએ છીએ, ઘાટ આપીએ છીએ. આપણા જીવનના, આપણી કારકિર્દીના ઘડવૈયા આપણે છીએ, આવો આપણને એક ભ્રમ હોય છે. પણ અહીં કવિ કહે છે કે એ બધું કાર્ય શક્તિ જ કરે છે. એ જ એવા એવા એવી ઇવેન્ટ્સ, એવી ઘટનાઓ, એવી પરિસ્થિતિ, સંજોગોનું નિર્માણ કરે અને આપણા જીવનને પોતે જે નક્કી કરેલી હોય એ દિશામાં લઈ જાય. એ રીતે એનો વિકાસ કરે, એ બધું શક્તિ જ કરતી હોય છે. ઘણા લોકોને આપણે આપણા જીવનમાં અનુભવીએ છીએ, કોઈ એવી ઘટના બને અને જીવનને એક વળાંક આવી જાય. આસપાસ નજર કરીએ તો ઘણા લોકોના જીવનમાં બને છે. આપણે એક દાખલો કૃષ્ણ પ્રેમનો જાણીએ છીએ. પાયલોટ હતા અને કૃષ્ણે એના પ્લેન બોમ્બાર્ડમેન્ટ કરવા જતા હતા અને શ્રી કૃષ્ણે એના પ્લેનને બીજી જ દિશામાં વાળ્યું, એમનું જીવન બચી ગયું અને પછી એ ભારત આવીને યોગી બન્યા, સાધના કરી યશોદામાં સાથે. તો આ એક ઘટના એને આખું જીવન બદલી નાખ્યું. એ ઘટનાનું નિર્માણ કોણે કર્યું? શક્તિએ કર્યું. એવી રીતે આપણા સામાન્ય માણસના જીવનમાં કોઈ એવો અકસ્માત થાય, કોઈ એવું આકસ્મિક મૃત્યુ થાય, આકસ્મિક રીતે કોઈ રોગ આવી જાય, આકસ્મિક રીતે બહુ જ સફળતા મળી જાય અને માણસનું જીવન બદલાઈ જાય, આ બધું એ ઘટનાઓ પ્રકૃતિ ઘડતી હોય છે. આ કેટલાક એમાં અપવાદ હોય છે કે જે પોતાનું જીવન પોતાની રીતે જ ઘડે છે. જેની ચેતના જાગૃત છે, જેનો આત્મા જાગૃત છે, એવી અપવાદરૂપ વ્યક્તિઓ છે એ પોતાનું જીવનને પોતાની ઈચ્છા પ્રમાણે વળાંક આપે છે અને ઘડે છે. ઘણા બધા યોગીઓ, ઘણા આર્ટિસ્ટો, વૈજ્ઞાનિકો નાનપણથી જ જાણે સભાન હોય છે કે એમને શું કરવાનું છે. શંકરાચાર્ય 5 વર્ષની ઉંમરે એમની માતા પાસે સંન્યાસ માટે મંજૂરી માંગી હતી, પરમિશન માંગી હતી. ઘણા બધા યોગીઓના, સંતોના જીવનમાં જોઈએ છે કે નાની ઉંમરમાં ગુરુની શોધમાં નીકળી પડે છે. ઘણા કલાકારો, સંગીતકારો, ચિત્રકારો નાની ઉંમરથી જ બધું પૈસાનો ને કીર્તિનો ને બધો મોહ છોડીને પોતાના કલાની સાધનામાં લાગી જતા હોય છે. એ લોકો પોતે પોતાની રીતે પોતાના જીવનને ઘડે છે. બાકી આ સામાન્ય માણસો માટે તો શક્તિ જ છે, એ પોતે જાત જાતની ઘટનાઓને ઘડે અને આપણા જીવનને પોતાની ઈચ્છા પ્રમાણે વળાંક આપે, પોતાની ઈચ્છા પ્રમાણે ઘાટ આપે છે. એન્ડ ઓલ બાય વિચ વી ફાઇન્ડ ઓર લૂઝ અવર સેલ્વસ થિંગ્સ સ્વીટ એન્ડ બિટર, મેગ્નિફિશન્ટ એન્ડ મીન, થિંગ્સ ટેરિબલ એન્ડ બ્યુટિફુલ એન્ડ ડિવાઇન. કે છે કે અને જેના દ્વારા આપણે આપણા જાતને, આપણા આત્માને પામીએ છીએ કે ગુમાવીએ છીએ, એ સઘળું વી ફાઇન્ડ ઓર લૂઝ અવર સેલ્વસ, એ બધું મધુર, કટુ, ભવ્ય, ક્ષુદ્ર, ભયાનક, સુંદર, દિવ્ય, આ બધું જ શિવની સાક્ષી દ્રષ્ટિ અને સામર્થ્યમાંથી મેળવીને શક્તિ પોતાનું વૈશ્વિક નાટક લીલા કરી રહી છે. તો કે છે કે આપણા જીવનને જે ઘડનાર પરિબળો છે, ફેક્ટર્સ છે, એ અનેક પ્રકારના હોય છે. એ પોઝિટિવ પણ હોય, નેગેટિવ પણ હોય. આપણે કહીએ છીએ કે જીવનના અનુભવમાંથી આપણું ઘડતર થાય, આપણો વિકાસ થાય છે. તો એ અનુભવોમાં ઘણી બધી વસ્તુઓ આવે, જાત જાતના સંપર્કો, જાત જાતના અનુભવો, સંબંધો, આઘાતો, પ્રત્યાઘાતો, ક્રિયાઓ, પ્રતિક્રિયાઓ, આ બધું મળીને જીવનનો અનુભવ છે. એમાં બધું જ છે, સકારાત્મક નકારાત્મક બધું જ રહેલું છે. તો કે છે કે કેટલીક વખત એવી વસ્તુઓ બને કે જે બિટર, હાર્ડ હોય, કઠોર હોય, આપણા જીવનના પરિસ્થિતિ સંજોગો બધી જ રીતે પ્રતિકૂળ હોય, કઠિન હોય, મુશ્કેલી વાળા હોય, અને છતાં એ આપણા આત્માને ઉર્ધ્વગતિ કરે, આપણો આંતરિક વિકાસ કરે. બહારથી દેખાતા હોય પ્રતિકૂળ, છતાં એ આપણા માટે શ્રેયસ્કર હોય. બ્લેસિંગ્સ ઇન ડિસગાઈઝ, માતાજી કહે છે ને, એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં એનો કૃપા રહેલી હોય છે, બ્લેસિંગ્સ રહેલા હોય છે. આપણને મનથી નથી સમજાતું, એ બહુ કઠિન લાગે છે, પણ એ કઠિન પરિસ્થિતિમાંથી, મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થતા 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 આપણી અંદરની ચેતના ઘણીવાર બહુ જ વિકસતી હોય છે. આપણી અંદર જે કંઈ સુષુપ્ત પડેલું હોય છે એ બધું બહાર આવે છે, એ આ કઠિન પરિસ્થિતિ, મુશ્કેલી એને ખેંચીને બહાર કાઢે છે અને માણસના જીવનને એ ઉર્ધ્વગતિ આપે છે. તો કેટલીક વાર કહે છે કે પરિસ્થિતિ સ્વીટ, મધુર હોય, આકર્ષક હોય, આપણને ગમે એવી હોય, બધું પ્લેઝન્ટ હોય, બધી જ અનુકૂળતા હોય, પણ એ અનુકૂળતા પ્રેયસ્કર હોય પરિસ્થિતિ, પણ એ અનુકૂળતા છે એ ઘણીવાર આપણા આત્માને નિમ્ન ગતિમાં લઈ જાય છે. આપણે પ્રમાદમાં સરી પડીએ છીએ. બધી જ અનુકૂળતા છે ને, કંઈ કષ્ટ ઉઠાવવાની જરૂર શું છે? રહ્યા છીએ પૈસાદારોના છોકરાઓનું આપણે જોયું છે, પ્રમાદમાં સરી પડીએ અને ઘણીવાર નિમ્ન ગતિમાં પણ અધોગતિમાં પણ આપણો સોલ સરી પડે. આનો કોઈ તર્ક નથી હોતો, આનું કોઈ લોજિક નથી હોતું. શક્તિ કોની અંદર કેવી રીતે કામ કરશે, કોનો વિકાસ કરશે, કોને નીચે પાડશે, એ બધું એની લીલા છે. પછી કે છે કે મેગ્નિફિશન્ટ એન્ડ મીન, ભવ્ય અને ક્ષુદ્ર ગતિઓ પણ છે આ સર્જનમાં. તો કેટલાક આપણા જીવનને સંચાલિત કરનાર આવેગો છે, પ્રેરક બળો છે, એ ભવ્ય હોય છે. જેમ કે કરુણા છે, સેવા છે, પ્રામાણિકતા છે, કર્તવ્ય નિષ્ઠા છે, સત્ય છે. એ બધા બળોથી આપણે જો જીવીએ તો આપણી ઉન્નતિ થાય છે. અને જો મીન, ક્ષુદ્ર, સ્વાર્થ, ઈર્ષા, વેર, ઝેર, લોભ, એ બધાથી આપણે જો જીવીએ, એ બધા બળો આપણને ધકેલે જીવનમાં, કર્મોમાં, તો એનાથી આપણા જીવનની અવનતિ થાય છે. એ છે કે આ જગતમાં વસ્તુઓ સુંદર પણ હોય છે, કુરૂપ પણ હોય છે, દિવ્ય પણ હોય છે. આજે શક્તિએ જે આ સર્જન કરેલું છે, આવિર્ભાવ કરેલો છે, એમાં બધું રહેલું છે. મધુર, કટુ, ભવ્ય, ક્ષુદ્ર, સુંદર, કુરૂપ, બધું જ એમાં રહે. એ સર્જન જ એવું છે કે એમાં બધું જ રહેલું છે. અને છતાં એ બધું દિવ્ય છે, ડિવાઇન છે. કારણ કે મૂળમાં તો એ શક્તિનું જ સર્જન છે. જે કુરૂપ છે પણ એને નિર્માણ કર્યું, શક્તિ સિવાય બીજું કોણ નિર્માણ કરે છે. જે ક્ષુદ્ર છે એ પણ એનું જ નિર્માણ છે. આ બધી જ એની લીલા છે. તો કવિ એમ કહેવા માંગે છે કે આ સર્જનમાં જે કંઈ છે, પ્રકાશ, અંધકાર, દિવ્ય, અદિવ્ય, જ્ઞાન, અજ્ઞાન, એ બધું મળીને આપણા જીવનને ઘાટ આપે છે. ને એ બધું મૂળમાં તો દિવ્ય જ છે. કોઈક વખત એ કઈ રીતે ઘાટ આપશે એ એની મરજી છે, એની મોજ છે. કોઈ વાર આપણને ઉપર પણ લઈ જાય, ક્યારેક આપણને નીચે પણ પાડે. આ બધું જ એની લીલાનો, એના વૈશ્વિક નાટકનો એક ભાગ છે. હર એમ્પાયર ઇન ધ કોસ્મોસ શી હેઝ બિલ્ટ. આ બ્રહ્માંડમાં એને પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું છે. શક્તિએ, શક્તિની વાત ચાલે છે, શક્તિએ પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું છે. તો શક્તિએ આ બધું જે કાર્ય કરી રહી છે, આખું વૈશ્વિક નાટક, એ પોતે એનું નિર્માણ એને પોતે કર્યું છે. એ કોઈ, આ જગત છે એ કોઈ ચાન્સમાંથી નથી આવ્યું કે ગમે તેમ વિકસે છે ને વિસ્તરે છે, એવું નથી. એ શક્તિએ નિર્માણ કરેલું છે. પરમ પ્રજ્ઞા, વિઝડમનું નિર્માણ છે. એણે આ 14 લોક બનાવ્યા છે અને 14 લોકનું નિર્માણ કર્યું છે. એને ધારણ કરે છે અને એને વિકાસ પણ કરે છે, એના ઉપર એ શાસન પણ કરે છે. તો પરમાત્માની જે ચેતના છે એમાં જે અનેક સંભાવનાઓનો અને શક્યતાઓ પડી છે, પોટેન્શિયાલિટીઝ એન્ડ પોસિબિલિટીઝ, એમાંથી એ આ જગતનું નિર્માણ કરે છે. અને પરમાત્માના સંકલ્પ પ્રમાણે એ અને અનેક સત્યોનો આવિર્ભાવ કરે છે, પ્રગટ કરે છે. આ એ નિર્માણ કરે છે. પરંતુ આ જે એણે નિર્માણ કર્યું 14 લોકનું, એનું સંચાલન એ જ કરે છે. એ પોતાની રીતે, પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાના સંકલ્પ પ્રમાણે, પોતાના ઢાળા પ્રમાણે એ આખા સર્જનને ઢાળે છે, એને આગળ લઈ જાય છે. તો આ જે સર્જક શક્તિ છે, આ શક્તિ છે, દિવ્ય શક્તિ, એ સર્જન પણ કરે છે અને શાસન પણ કરે છે. એ બંને કાર્યો એ કરે છે. હી ઇઝ ગવર્ન્ડ બાય હર સટલ એન્ડ માઇટી લોઝ. અને આ સર્જનમાં એના સૂક્ષ્મ અને સમર્થ નિયમોથી, શક્તિના સમર્થ અને સૂક્ષ્મ નિયમોથી હી, એટલે કે શિવ પણ બંધાયેલા છે. એ પણ એ નિયમોને વશ રહે છે. અહીં શિવ એટલે કે કોસ્મિક સોલ, વૈશ્વિક આત્મા, જેમ આપણે પોતાને, આપણો દરેકનો વ્યક્તિગત આત્મા છે, ઇન્ડિવિજ્યુઅલ સોલ છે, આપણા બધાની અંદર આ સોલ રહેલો છે. તો એવી રીતે આ જે વિશ્વ છે ને એનો કોસ્મિક સોલ પણ છે, એ વૈશ્વિક આત્મા કહેવાય. એ વૈશ્વિક આત્મા અને એની શક્તિ, એક્ઝિસ્ટન્સ જે રીતે કહીએ એ રીતે. તો આ આખો જે વૈશ્વિક વિશ્વાત્માનો પણ એક પ્રદેશ છે. અને બીજા બુક સેકન્ડમાં આખું એનું એક નાનકડું પ્રકરણ છે. શ્રી અરવિંદે એ આખા વૈશ્વિક જગત છે જે વિશ્વાત્માનું, વૈશ્વિક સોલ, એનું પણ વર્ણન કર્યું છે. એ કેવો છે, શેનો બનેલો છે, એમાં શું કાર્ય ચાલે છે, બધું કહ્યું છે. તો કે છે કે આ જે શક્તિનો જે નિયમો કર્યા છે, એ નિયમોથી એ પણ બંધાયેલો છે. તો આ જે આખા બ્રહ્માંડનું એ જે સંચાલન કર્યું છે, એ શક્તિ છે. એ શક્તિ પોતાની કંઈ ગમે તેમ એનું સંચાલન નથી થતું અને ગમે તેમ શાસન નથી થતું, કંઈની ધૂન પ્રમાણે નથી થતું. એ નિયમો, એના માટે એને નિયમો બનાવ્યા છે. પરમાત્માનો જે સત્ય સંકલ્પનું બીજ છે, સીડ આઈડિયા, ટ્રુથ આઈડિયા, એ આ સર્જનના મૂળમાં રહેલું છે, પ્રકૃતિની અંદર પડેલું છે. અને એમાં પરમાત્માનો આ સર્જન માટે જે સંકલ્પ છે, જે દર્શન છે, એ પ્રમાણે જ શક્તિ આ જગતનું નિર્માણ કરે છે અને એના અનેક સત્યોને પ્રગટ કરે છે. પણ એનો એનો સંચાલન કેમ કરવું, એનું ઉત્ક્રાંત કેમ કરવું, એ એનું એને સ્પષ્ટ દર્શન હોય છે, એ કરે છે, પણ એનું એને દર્શન હોય છે. અને એ દર્શન પ્રમાણે આ જગતનો વિસ્તાર કરવાનો, એ જગતનો વિકાસ કરવા માટે એ કેટલાક નિયમો બનાવે છે. એને ટ્રુથ લોસ પણ કહે છે. અને એ નિયમોને આધારે જ આ જગત કાર્ય કરે છે. તો કહે છે કે આ જે નિયમો છે એ આપણને સપાટી ઉપર નથી દેખાતા. આપણને બહારના આપણા જીવનમાં તો કયા નિયમો, મેટરના, પંચ મહાભૂતોના નિયમો દેખાય છે, મનના દેખાય છે, પ્રાણના દેખાય છે, આપણને આ નિયમોની ખબર નથી. પણ એ નિયમો આ મેટરના પડદા પાછળ રહેલા છે, સૂક્ષ્મમાં સ્થાપિત થયેલા છે અને બરાબર એનું કાર્ય કરી રહ્યા છે. અને એ નિયમો પ્રમાણે જ આ સર્જનનો વિકાસ થઈ રહ્યો છે, એની ઉત્ક્રાંતિ થઈ રહી છે. અને એ જે નિયમો છે એનાથી કહે છે કે એ કોસ્મિક સોલ પણ એનાથી બંધાયેલો છે, એ પણ એ નિયમોનો સ્વીકાર કરે છે. અને એ રીતે આ જે શક્તિ છે આખા જગત ઉપર એનું શાસન ચાલી રહ્યું છે. આ થોડુંક સૂક્ષ્મ છે. હવે મેં એમ વિચાર્યું છે કે કેટલુંક જે બહુ જ સૂક્ષ્મ છે એ ભાગ હું કાઢી નાખવાની છું, તમને સમજાય એ રીતે આપણે લેશું. તો કે છે કે હિઝ કોન્શિયસનેસ ઇઝ એ બેબ અપોન હર નીઝ. હવે પુરુષ પ્રકૃતિ ઉપર આવે છે પાછા કવિ. હર એન્ડલેસ સ્પેસ ઇઝ ધ પ્લેગ્રાઉન્ડ ઓફ હિઝ થોટ્સ. પુરુષની ચેતના એ પ્રકૃતિના અંકમાં, નીઝ નીઝ એટલે કે એના અંકમાં, એના ખોળામાં શિશુ જેવી છે. અને પ્રકૃતિનો અસીમ અવકાશ એ પુરુષના વિચારો માટે રમતનું મેદાન છે. આ થોડુંક સૂક્ષ્મ છે, ટૂંકમાં સમજાવી દઉં કે પુરુષ છે એ જ્યારે આ જગતમાં, નામરૂપના જગતમાં અવતરણ કરીને જન્મ લે છે, પોતાના ઉર્ધ્વ લોકમાંથી અહીંયા ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં એ સામેલ થાય છે, ત્યારે પહેલા તો એ જેવો આવે છે ત્યારે અચિતના ગહવરમાં, અચિતના કળણમાં એ ડૂબી જાય છે. એની આખી ચેતના એમાં લીન થઈ જાય છે, બધું જ ભૂલી જાય છે, પોતે ક્યાંથી આવ્યો, કયા લોકમાંથી આવ્યો છે, આનંદ લોકમાંથી આવ્યો છે, મુક્ત આત્મા છે, બધું જ ભૂલીને એ અચિતના ગહવરમાં ડૂબી જાય છે. અને પછી થોડો સમય આ રીતે જાય, અનેક જન્મો કદાચ, પછી એને થોડી થોડી પોતાની સ્મૃતિ આવે છે. આખું આ બે લીટીમાં આખું પહેલું ચેપ્ટર આવી ગયું, તમને યાદ હોય તો, કે છે ને થોડું થોડું કંઈક જરાક ઝાંખું ઝાંખું સ્મરણ થાય કે હું ક્યાંથી આવ્યો છું, મારું મૂળ ધામ કયું છે, આનંદ લોકમાંથી આવ્યો છું, એની એને ઝાંખી ઝાંખી સ્મૃતિ થાય છે. અને એ સ્મૃતિ થતાં એને અભિપ્સા જાગે છે કે મારે પાછું મારા એ આનંદ લોકમાં જવું છે, આ ચિત્તમાં નથી રહેવું, આ તમસમાં, આ જડતાના જગતમાં મારે નથી રહેવું, મારે પાછું ત્યાં ઉર્ધ્વમાં જવું છે. આ એક નાની અભિપ્સા, સ્મરણની સાથે એક અભિપ્સાની નાનકડી ગતિ, એક સ્થળવળાટ એની અંદર થાય છે. અને એ અભિપ્સા જેમ જેમ સોલ્વ કરતો જાય છે એમ ઉપરથી પ્રકૃતિ છે એ ઉર્ધ્વ ચેતનાનું અવતરણ કરે છે. આખું પહેલું પ્રકરણ એ વૈશ્વિક પહેલાનું છે, આખા સર્જનનું છે, પણ એ દરેક વ્યક્તિના જીવનમાં પણ એ જ છે. કેવી રીતે જેમ જેમ સોલ અભિપ્સા કરતો ગયો એમ જે માત્ર હતું, પહેલા અજ્ઞાનની શક્તિ જાગૃત થઈ, પછી પ્રાણ શક્તિ જાગૃત થઈ, પછી આશાનો સંચાર થયો, પ્રકાશ આવ્યો ઉર્ધ્વનો, પછી વિચારનું બીજ વવાયું, પછી ઉષાનું પ્રાગટ્ય થયું અને ઉષાએ પોતાની રંગોની લિપિમાં એની ભાવિ લખ્યું, એના વિધિના લેખ લખ્યા, અને એ પછી ધીમે 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 આખરે જગદંબા સાવિત્રી પોતે આવ્યા સર્જનમાં, અને પોતાની ચેતનાના બીજ આ સર્જનમાં એને વાવી દીધા. આ આખી ઉત્ક્રાંતિ છે. જેમ જેમ સોલ જાગૃત થતો ગયો, પેલા અચિતના કળણમાંથી અભિપ્સા કરતો ગયો આગળ ને આગળ, એમ ઉપરના એક પછી એક, એક પછી એક ઉર્ધ્વની ચેતનાઓ અહીંયા આવતી ગઈ, અને આ આખી ઉત્ક્રાંતિની નિસરણી તૈયાર થઈ, સીડી તૈયાર થઈ. આપણે કૂવામાં પડી ગયા હોઈએ, પછી બહાર નીકળવું હોય, તો કાં તો દોડવું જોઈએ ને કાં તો નિસરણી જોઈએ ને, પગથિયા ચડીને જવાય ને, એમને કૂદકો મારીને બહાર ન નીકળી જવાય. તો અચિતના જે કળણમાં એના ફેધમલેસ ઝીરોમાં જે આ સોલ ડૂબી ગયો, એમાંથી હવે એને પાછું આનંદ લોકમાં જવું છે, સ્વર્ગમાં તે સૌથી ઊંચા સ્વર્ગમાં જવું છે, અમરધામમાં જવું છે. કેવી રીતે જવાય? તો એ કાર્ય પછી પ્રકૃતિ જ કરે છે. પ્રકૃતિના કળણમાં એ ડૂબ્યો છે અને પ્રકૃતિ જ એના માટે ઉત્ક્રાંતિની સીડી તૈયાર કરે છે. ધીમે 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 પૃથ્વી ઉપર એક પછી એક ઉર્ધ્વની ચેતનાઓ આવતી જાય છે અને એના ઉપર ચડતો 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 સોલ એ પાછો પોતાના અનેક યુગો પછી પણ એ ત્યાં પહોંચે છે. જેમ પેલી માં છે એ પેલા બાળકને લઈ જાય આંગળી પકડીને, ધીમે 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 પેલા ઘરમાં ફળિયામાં કમ્પાઉન્ડમાં પછી બહારના જગતમાં રમતો મૂકી દે, એમ આ પ્રકૃતિ, પ્રકૃતિમાં જ આપણે ડૂબ્યા છીએ, એમાં જ પડ્યા છીએ, એનાથી જ બંધાયા, એ પ્રકૃતિ જ આપણને પાછી એમાંથી ઉપર લઈ જાય છે, એમ અહીં કવિ કહેવા માંગે છે. અને કહે છે કે આપણા આત્માને આ બધું કાર્ય, એના પ્રયોગો ચાલી રહ્યા છે, આ વિકાસ માટે કેટલાય પ્રયોગો કરે છે, તો એ પ્રયોગો માટે એને જે જગ્યા જોઈએ, ક્ષેત્ર જોઈએ, એ પ્રકૃતિ પૂરું પાડે છે. એનો જે અવકાશ છે એ જાણે કે કેનવાસ છે, એ કેનવાસ ઉપર આત્મા છે પોતાના પ્રયોગના પગલા પાડે છે, એના ઉપર પગલા પાડતો 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 એ આત્મા છે પાછો આગળ જાય છે. એટલા વાગે થઈ ગયા, 6:30 બસ હવે પછી આપણે આવતો. આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે ઓમ આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે ઓમ આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે. હા, આવતીકાલે રવિવારે